એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે છે ને એક એવા સાહિત્ય જગતમાં ડોક્યુ કરવાના છીએ જે કદાચ આપણામાંથી ઘણા માટે નવું હશે, પણ ખૂબ જ સમૃદ્ધ, ઊંડું અને અગત્યનું છે. મૂળ અમેરિકન સાહિત્ય.
હા, અને આપણી આજની વાતચીતનો આધાર રહેશે જોએ પોટરના આ વિષય પરના પુસ્તકો અને સંશોધન. એમના પુસ્તકો છે ને એ મૂળ અમેરિકન સાહિત્યની જે આખી પરંપરા છે એનો ઇતિહાસ અને અત્યારના સમયમાં એનું શું મહત્વ છે એના પર સરસ પ્રકાશ પાડે છે.
અને આ વિષય આજે આટલો અગત્યનો કેમ છે? મને એમ લાગે છે કે એક બાજુ આપણે દુનિયાભરમાં સાંસ્કૃતિક વિવિધતાની વાતો કરીએ છીએ ત્યારે આવી જે અનોખી સાહિત્ય પરંપરાઓ છે એમને સમજવી બહુ જ જરૂરી બની જાય છે. એ આપણને સાહિત્ય એટલે શું એના પર ફરી વિચારવા પ્રેરે છે, ખરું ને?
બિલકુલ. અને સાથે સાથે પેલો વસાહતીકરણનો ઇતિહાસ અને એની જે લાંબા ગાળાની અસરો છે એને સમજવામાં પણ મદદ મળે. અને સૌથી અગત્યનું મને લાગે છે કે એ સ્વદેશી સમુદાયોના પોતાના અનુભવો, એમનો દૃષ્ટિકોણ, એમનો અવાજ સાંભળવાની અને સમજવાની એક તક આપે છે.
આપણો આજનો હેતુ એ જ છે ને કે આ સાહિત્ય શું છે અને એ શા માટે આટલું મહત્વનું છે એ જરા સમજીએ.
તો ચાલો શરૂ કરીએ.
શરૂઆત લેખક જોય પોટરના પરિચયથી કરીએ. એ કોણ છે અને આ વિષય પર એમનું કામ કેમ આટલું નોંધપાત્ર ગણાય?
જોય પોટર એ યુનિવર્સિટી ઓફ હલ, યુકેમાં પ્રોફેસર છે સ્વદેશી અને પર્યાવરણીય ઇતિહાસના. હવે રસપ્રદ વાત એ છે કે એ પોતે મૂળ અમેરિકન નથી, પણ આ ક્ષેત્રના જે બિનમૂળ વિદ્વાનો છે એમાં એમનું નામ ઘણું મોટું ગણાય છે.
અચ્છા, એટલે કે એ આ સંસ્કૃતિનો અભ્યાસ એક બહારના વ્યક્તિ તરીકે કરી રહ્યા છે. આ વસ્તુ એમના કામને કઈ રીતે અલગ પાડે છે? કઈ ફાયદો કે કદાચ મર્યાદા પણ હોય?
સારો સવાલ છે. જુઓ, બહારના હોવાથી કદાચ એ એવા પ્રશ્નો ઉઠાવી શકે જે સમુદાયની અંદરના લોકો માટે સાવ સહજ હોય એટલે ન પૂછાય. એમનો અભિગમ છે ને એ ઇન્ટરડિસિપ્લિનરી છે, મતલબ કે ઇતિહાસ, સાહિત્ય, સાંસ્કૃતિક અભ્યાસ આ બધું જોડે છે. અને યુકેમાં હોવાથી એમનો દૃષ્ટિકોણ કદાચ અમેરિકન શૈક્ષણિક વર્તુળોથી થોડો અલગ રહે, જે કદાચ નવા વાચકો માટે આ વિષયને વધુ સરળો બનાવે.
અને એમની કુશળતા, એમનો અભિગમ કેવો છે?
એમની ખાસિયત એ છે કે એ ઇતિહાસકારની નજરથી સાહિત્યને જુએ છે, એટલે સાહિત્યને ખાલી કળા તરીકે નહીં પણ પેલો વસાહતીકરણ, સંધિઓ, પ્રતિકાર, સાંસ્કૃતિક ટકાઓ આ બધાના મોટા સંદર્ભમાં મૂકે છે. અને સૌથી મહત્વની વાત, એ સ્વદેશી દ્રષ્ટિકોણ પ્રત્યે ખૂબ આદર રાખે છે અને નૈતિક રીતે અભ્યાસ કરવા પર ભાર મૂકે છે. એમનો પ્રયાસ એવો છે કે મૂળ અમેરિકન સાહિત્યને યુરોપના માપદંડોથી ન માપીએ પણ એની પોતાની રીતે સમજીએ.
આ વાત ખરેખર મહત્વની છે. ઘણીવાર આપણે આપણી રીતે જ બીજાને માપવા જઈએ છીએ અને ગેરસમજ થાય છે. તો હવે લેખક વિશે જાણ્યું, એમના પુસ્તકોના મુખ્ય વિચાર પર આવીએ. શું કહેવા માંગે છે એ મૂળ અમેરિકન સાહિત્ય વિશે?
અહીં પોટર એક બહુ મૂળભૂત અને એમ કહી શકાય કે ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. એ કહે છે કે મૂળ અમેરિકન સાહિત્ય કંઈ ભૂતકાળની વસ્તુ નથી કે કોઈ એક જ પ્રકારની સ્થિર વસ્તુ નથી. અરે, એ તો એક વિશાળ, ખૂબ જ જીવંત અને સતત બદલાતી પરંપરા છે. અને આ સાહિત્ય છે ને એ ખાલી કળા માટે કળા નથી પણ રાજકીય રીતે પણ બહુ શક્તિશાળી છે, કારણ કે એ સ્વદેશી લોકોની સાર્વભૌમત્વ, એમનો જમીન સાથેનો જે પવિત્ર સંબંધ છે અને એમની સાંસ્કૃતિક ઓળખ ટકાવી રાખવાનું જે સંઘર્ષ છે એની સાથે ગાઢ રીતે જોડાયેલું છે.
એટલે કે આ સાહિત્યનું કામ ખાલી મનોરંજન કે સુંદરતા આપવાનું નથી, પણ એ તો સમુદાયની ઓળખ, એના અસ્તિત્વ અને એના હક્કો માટે લડવાનું એક સાધન પણ છે. પુસ્તક કયો મૂળ પ્રશ્ન પૂછે છે અને એનો જવાબ કઈ રીતે આપે છે?
પુસ્તકનો મુખ્ય સવાલ છે, મૂળ અમેરિકન સાહિત્ય ખરેખર છે શું અને અમેરિકાના ઇતિહાસ અને એના વર્તમાનને સમજવા માટે, ખાસ કરીને એના જે મૂળ વતનીઓ છે એમની સતત અને જીવંત હાજરીને સમજવા માટે આ સાહિત્ય આટલું જરૂરી કેમ છે
અને મુખ્ય દલીલ શું છે એમની?
મુખ્ય દલીલ એ છે કે જો આપણે આ સાહિત્યને સાચા અર્થમાં સમજવું હોય તો આપણે સાહિત્યની આપણી જે પેલી સંકુચિત પશ્ચિમી વ્યાખ્યા છે ને, જે મોટાભાગે લખેલા પુસ્તકો પર જ ધ્યાન આપે છે, એને પડકારવી પડશે. અહીં જ પોર્ટર ઓરેચરનો ખ્યાલ લાવે છે. મૂળ અમેરિકન સાહિત્યમાં લેખિત કૃતિઓ તો છે જ, પણ એની સાથે અને કદાચ એના પાયામાં મૌખિક પરંપરાઓ એટલે કે ઓરેચર છે. ઓરેચર એટલે ખાલી બોલાતી વાર્તાઓ નહીં, પણ એમાં સમુદાયનો ઇતિહાસ, કાયદો, આધ્યાત્મિકતા, ગીતો બધું જ આવી જાય. એક જીવંત પરફોર્મેટિવ મૌખિક પરંપરા છે. આ સિવાય ધાર્મિક ગ્રંથો અને અત્યારના સમયના લેખિત કામો પણ એનો ભાગ છે, જે પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ છે.
ઓરેચર મૌખિક પરંપરાનું સાહિત્ય, આ ખ્યાલ જ પશ્ચિમી વિચારથી કેટલો જુદો છે. પુસ્તકનો હેતુ શું છે, કોના માટે લખાયું છે એમ લાગે?
પુસ્તકનો હેતુ બેવડો ગણી શકાય. એક તો જે વાચકો આ વિષયથી બિલકુલ અજાણ છે એમના માટે એક પ્રવેશદ્વાર જેવું છે, અને બીજી બાજુ જે વિદ્યાર્થીઓ કે અભ્યાસુઓ આ ક્ષેત્રમાં ઊંડો અભ્યાસ કરવા માંગે છે એમના માટે પણ એક સારું સાધન બની રહે છે. સાથે સાથે એ મીડિયામાં અને શિક્ષણમાં મૂળ અમેરિકનો વિશે જે ખોટા ખ્યાલો અને રૂઢિપ્રયોગો, સ્ટીરિયોટાઇપ્સ ચાલે છે એને તોડવાનું કામ પણ કરે છે.
વાચક જ્યારે આ પુસ્તક વાંચે ત્યારે એની સફર કેવી રહે છે, શું અનુભવે છે?
સફર શરૂ જ થાય છે સાહિત્ય શબ્દના અર્થને વિસ્તારવાથી, જ્યાં મૌખિક પરંપરા એટલે કે ઓરેચર કેટલી કેન્દ્રમાં છે એના પર ભાર મૂકાય છે. પછી પુસ્તક બતાવે છે કે કેવી રીતે અને શા માટે મૌખિકમાંથી લેખિત તરફ વળ્યા. ઘણીવાર ટકી રહેવા માટે, રાજકીય વાટાઘાટો કરવા, પ્રતિકાર કરવા, અને છેલ્લે એ 20મી અને 21મી સદીમાં મૂળ અમેરિકન સાહિત્યનું જે પુનરુત્થાન થયું, નવલકથાઓ, કવિતાઓ, નાટકોનો વિકાસ, એની વિગતવાર વાત કરે છે.
કયા મુખ્ય વિષયો આખી સફરમાં આવરી લેવાયા છે?
ઘણા બધા છે, જેમ કે સ્વદેશી લોકો દુનિયાને કઈ રીતે જુએ છે, જેમાં જમીન ખાલી મિલકત નથી પણ ઓળખનો ભાગ છે, સમય સીધી લીટીમાં નથી ચાલતો પણ ચક્રિય છે, અને સગપણના સંબંધો બહુ મોટા છે. પછી અલગ અલગ સાહિત્ય સ્વરૂપો, મૌખિક વાર્તાઓથી લઈને આજની નવલકથાઓ અને ડિજિટલ મીડિયા સુધી, આ સાહિત્યની અંદર જે અઢળક વિવિધતા છે એ, કારણ કે કોઈ એક મૂળ અમેરિકન અનુભવ નથી, સેંકડો અલગ અલગ આદિવાસી રાષ્ટ્રો અને પરંપરાઓ છે. સાંસ્કૃતિક સાતત્ય અને પ્રતિકારનો ખ્યાલ, જેને સર્વાઇવન્સ કહે છે, અને પેલું વસાહતીકરણ અને બળજબરીથી થયેલું આત્મસાથીકરણ, એની ઊંડી અસરો.
ખરેખર બહુ મોટો વ્યાપ છે. ચાલો હવે કેટલાક મુખ્ય વિભાગો અને વિચારોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ પેલા પાયાના ખ્યાલ ઓરેચરથી. મને બહુ રસપ્રદ લાગ્યો.
ચોક્કસ, પોર્ટર ભાર દઈને કહે છે એમ, પશ્ચિમી સાહિત્યમાં લેખિત શબ્દ પર વધુ જોર છે, પણ મૂળ અમેરિકન પરંપરાઓમાં ઓરેચર એટલે કે મૌખિક પરંપરાનું સાહિત્ય કેન્દ્રમાં છે. અને આ ખાલી જૂની વાર્તાઓ કે લોકકથાઓ નથી, એ તો કાયદો, ઇતિહાસ, તત્વજ્ઞાન, આધ્યાત્મિક ઉપદેશો અને સામાજિક મૂલ્યોની એક જીવંત અને જટિલ વ્યવસ્થા છે.
એટલે એમ કહી શકાય કે આ મૌખિક પરંપરા લેખિત કરતાં ઓછી નથી, પણ એની બરાબર અને કદાચ એનાથી વધુ મૂળભૂત છે.
બરાબર. ઓરેચર છે ને એ ગતિશીલ છે, સતત બદલાતું રહે છે. એ પર્ફોર્મેટિવ છે, મતલબ કે વાર્તા કહેનારના હાવભાવ, અવાજ અને સાંભળનારા સાથેનો જે સંબંધ બને છે એ પણ એનો ભાગ છે. એ ઘણીવાર પવિત્ર ગણાય છે, અને એ કોઈ એક લેખકની રચના નથી પણ આખા સમુદાયની ધરોહર છે જે પેઢી દર પેઢી આગળ વધે છે.
આ ઓરેચરના થોડા ઉદાહરણો આપીને સમજાવશો?
હા, જેમ કે સર્જન કથાઓ. આ વાર્તાઓ ખાલી દુનિયા કેવી રીતે બની એટલું જ નથી કહેતી, પણ જે તે સમુદાયનો વિશ્વ પ્રત્યેનો દૃષ્ટિકોણ શું છે, બ્રહ્માંડ સાથે એમનો શું સંબંધ છે, અને સૌથી અગત્યનું, એમની જે માતૃભૂમિ હોમલેન્ડ છે એની સાથે એમનું પવિત્ર અને અતૂટ જોડાણ સ્થાપિત કરે છે. બીજું ઉદાહરણ છે ટ્રિક્સ્ટર કથાઓ.
હા, ટ્રિક્સ્ટર પાત્રો જેવા કે કોયોટે કે રેવન વિશે સાંભળ્યું છે, એ શું શીખવે છે?
આ ટ્રિક્સ્ટર પાત્રો છે ને એ ચાલાક, તોફાની અને ઘણીવાર નિયમો તોડનારા હોય છે. એમની વાર્તાઓ હસાવે, મનોરંજન આપે, પણ સાથે સાથે સમાજના નિયમો, નૈતિકતાની જે ગૂંચવણો છે અને માણસના સ્વભાવની મર્યાદાઓ વિશે ઊંડા પાઠ પણ શીખવે છે. એ સીધો બોધ નથી આપતી, પણ વિચારતા કરી મૂકે છે. એ સિવાય ધાર્મિક સાહિત્ય છે, જેમાં પવિત્ર ગીતો, મંત્રો અને ધાર્મિક વિધિઓના જે નાટ્યાત્મક રૂપાંતરણ હોય એ બધું આવે, જેના ચોક્કસ કામ હોય છે, જેમ કે કોઈને સાજા કરવા કે સારા પાક માટે પ્રાર્થના કરવી.
આ બધા પરથી ઓરેચરનું મહત્વ એકદમ સ્પષ્ટ થાય છે. આ સંદર્ભમાં પેલો સર્વાઇવન્સનો ખ્યાલ કેવી રીતે જોડાય છે?
સર્વાઇવન્સ શબ્દ વિદ્વાન ગેરલ વિઝેનોરે આપ્યો છે. એ ખાલી સર્વાઇવલ એટલે કે ટકી રહેવુંથી કંઈક વધુ છે. એ બતાવે છે સક્રિય પ્રતિકાર, સાંસ્કૃતિક રીતે અનુકૂલન સાધવું અને વસાહતી શક્તિઓના દબાણ સામે પોતાની મૂળ હાજરી અને સાર્વભૌમત્વનો સતત સર્જનાત્મક રીતે દાવો કરવો. એ હાર ન માનવાની, પોતાની ઓળખને જીવતી રાખવાની અને એને નવી પરિસ્થિતિઓમાં ઢાળવાની વાત છે. સાહિત્ય અને ખાસ કરીને ઓરેચર આ સર્વાઇવન્સનું એક બહુ મોટું સાધન છે. એ ખાલી ભૂતકાળને યાદ નથી કરતું, પણ ભવિષ્ય પણ બનાવે છે.
જો મૌખિક પરંપરા આટલી બધી સમૃદ્ધ અને કેન્દ્રમાં હતી, તો પછી લેખન તરફ વળવાની જરૂર કેમ પડી? આ બદલાવ કેવી રીતે આવ્યો?
આ બદલાવ છે ને, એ થોડો જટિલ છે અને ઘણીવાર મજબૂરીમાં થયેલી પ્રક્રિયા હતી. લેખન ક્યારેક ટકી રહેવા માટે, પેલી વસાહતી સત્તાઓ સાથે રાજકીય વાતચીત કરવા માટે અને એમના જ કાયદાના માળખામાં પોતાના હક્કોરો દાવો કરવા માટે એક જરૂરી સાધન બની ગયું. એટલે મૂળ અમેરિકન લોકોએ લેખનનો ઉપયોગ પોતાનો અવાજ રજૂ કરવા અને પ્રતિકાર કરવા માટે કર્યો.
આનું કોઈ શરૂઆતનું ઉદાહરણ ધ્યાનમાં છે?
હા, 19મી સદીની શરૂઆતમાં વિલિયમ એપેસ, જે પેકવટ સમુદાયના હતા, એમણે પોતાની આત્મકથા અને બીજા લખાણો દ્વારા એ સમયના જે જાતિવાદી વિચારો હતા અને સ્ટીરિયોટાઇપ્સ હતા એને પડકાર્યા. એમણે સ્વદેશી લોકોના અધિકારો અને નાગરિકતા માટે લેખન દ્વારા મજબૂત દલીલો કરી. એમણે શું કર્યું? વસાહતે સત્તાનું જે હથિયાર હતું લેખન, એનો જ ઉપયોગ એમની સામે કર્યો.
અને પેલી સંધિઓનું શું? શું એને પણ સાહિત્ય ગણી શકાય? આ વિચાર થોડો અજુગતો લાગે છે.
પોર્ટર આ જ દલીલ કરે છે. એ કહે છે કે સંધિઓને ખાલી કાનૂની કાગળ તરીકે ન જુઓ, એ તો આંતર સાંસ્કૃતિક સાહિત્યની એક અનોખી શૈલી છે. આ સંધિઓ શું હતી? એ એવી બેઠકો હતી જ્યાં જમીન, માલિકી, વચનનું શું મહત્વ, બોલાયેલા શબ્દની પવિત્રતા વિરુદ્ધ લખેલા શબ્દની કાયદેસરતા, આવા બધા મુદ્દાઓ પર બે સાવ અલગ દુનિયાને જોવાની રીત ધરાવતી સંસ્કૃતિઓ વચ્ચે સંઘર્ષ થતો હતો. આ સંધિઓના જે લખાણો છે ને, એ પોતે જ પેલી વાટાઘાટ, ગેરસમજ અને સત્તાના સંબંધોનો અભ્યાસ કરવા માટેનો એક સાહિત્યિક સ્ત્રોત છે.
આ ખરેખર નવો દૃષ્ટિકોણ છે. હવે 20મી સદી તરફ આવીએ, જેને ઘણીવાર મૂળ અમેરિકન પુનરુજ્જીવન, નેટિવ અમેરિકન રિનેસાં કહેવાય છે. આ શું હતું?
1960ના દાયકાના અંતથી, ખાસ કરીને એન સ્કોટ મોમાડે ને એમની નવલકથા હાઉસ મેડ ઓફ ડોન માટે 1969માં પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું. એ પછી મૂળ અમેરિકન લેખકો દ્વારા લેખિત સાહિત્યમાં જાણે એક મોટો ઉછાળો આવ્યો. નવા અવાજો, નવી શૈલીઓ, નવા વિષયો, બધું સામે આવ્યું.
આ પુનરુજ્જીવનમાં કયા સાહિત્ય સ્વરૂપો મુખ્ય બન્યા? ખાસ કરીને નવલકથાઓ વિશે વાત કરીએ.
નવલકથા એક મુખ્ય સ્વરૂપ તરીકે ઉભરી. એન સ્કોટ મોમાડે એ પોતાની કિયોવા પરંપરાની જે વાર્તા કહેવાની રીત હતી, એને આધુનિક નવલકથાની ટેકનિક સાથે બહુ સરસ રીતે જોડી.
લેસ્લી મામન સિલ્કો એમની પ્રખ્યાત નવલકથા સેરેમનીમાં યુદ્ધના આઘાત, ટ્રોમા અને વિસ્થાપનમાંથી સાજા થવા માટે પરંપરાગત વાર્તાઓ, સમુદાય અને ભૂમિ તરફ પાછા ફરવાનું કેટલું મહત્વનું છે એના પર ભાર મૂક્યો.
અને લુઈસ અડરિચ, એમનું નામ પણ અત્યારના અમેરિકન સાહિત્યમાં બહુ મોટું ગણાય છે.
હા, લુઈસ અડરિચ આ પુનર્જીવન પછીની પેઢીના સૌથી મહત્વના લેખકોમાંના એક છે. એમની ઘણી નવલકથાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને અનીશીના બે સમુદાયના પરિવારોના અનેક પેઢીઓના જે જટિલ જીવન છે, એમના પ્રેમ, નુકસાન, સંઘર્ષ અને પેલી અતૂટ સ્થિતિસ્થાપકતાનું ચિત્રણ કરે છે. આ નવલકથાઓમાં સામાન્ય રીતે ઓળખની શોધ, માતૃભૂમિ સાથેનો સંબંધ, પરંપરા અને આધુનિકતા વચ્ચેનો જે તણાવ છે, સમયની ચક્રિય સમજ અને પ્રકૃતિ સાથેનું પેલું આધ્યાત્મિક જોડાણ, આવા વિષયો કેન્દ્રમાં હોય છે.
નવલકથા સિવાય કવિતા અને નાટકનું શું સ્થાન રહ્યું?
કવિતાનો સંબંધ તો ઓરેશિયર સાથે બહુ ઊંડો અને સીધો છે. ઘણા મૂળ અમેરિકન કવિઓ પરંપરાગત ગીતો, મંત્રો અને મૌખિક કથનની જે લય અને શૈલી છે, એનો ઉપયોગ પોતાની કવિતામાં કરે છે. કવિતા રાજકીય અભિવ્યક્તિ માટે, સાંસ્કૃતિક ગૌરવની ઉજવણી માટે, વ્યક્તિગત લાગણીઓ વ્યક્ત કરવા માટે અને પ્રતિકાર માટે એક શક્તિશાળી માધ્યમ બની છે. જોય હાર્જો, જે મસ્કોગી ક્રીક સમુદાયના છે અને પહેલા મૂળ અમેરિકન યુએસ પોએટ લોરેટ બન્યા છે, એમનું કામ અનુસરસ ઉદાહરણ છે.
અને નાટક સ્ટેજ પર મૂળ અમેરિકન વાર્તાઓ કઈ રીતે રજૂ થઈ?
નાટકના ક્ષેત્રમાં શરૂઆતમાં થોડો સંઘર્ષ રહ્યો. અમેરિકન સ્ટેજ પર મૂળ અમેરિકનોનું નિરૂપણ મોટાભાગે ખોટા સ્ટીરિયોટાઇપ્સથી અને અપમાનજનક રીતે થતું હતું. પણ પછી ધીમે ધીમે મૂળ કલાકારો અને લેખકો દ્વારા પોતાની નાટ્ય કંપનીઓ શરૂ થઈ, જેમ કે નેટિવ અમેરિકન થિયેટર એન્સેમ્બલ. આ મંચ દ્વારા તેઓ પોતાની વાર્તાઓ પોતાના દ્રષ્ટિકોણથી કહી શક્યા, સ્ટીરિયોટાઇપ્સને તોડી શક્યા અને અત્યારના સામાજિક અને રાજકીય મુદ્દાઓની વાત કરી શક્યા.
અત્યારના સમયમાં શું નવા પ્રવાહો દેખાઈ રહ્યા છે? શું આ સાહિત્ય હજી પણ વિકસી રહ્યું છે?
ચોક્કસપણે. આજે મૂળ અમેરિકન લેખકો ખાલી પરંપરાગત ગણાતા સાહિત્ય સ્વરૂપોમાં જ નહીં, પણ વિજ્ઞાન સાહિત્ય, સાયન્સ ફિક્શન, ફેન્ટસી, હોરર અને યુવા સાહિત્ય, યંગ એડલ્ટ ફિક્શન જેવી શૈલીઓમાં પણ પ્રયોગો કરી રહ્યા છે. સ્ટીફન ગ્રેહમ જોન્સ કે રેબેકા રોનહોર્સ જેવા લેખકો આ શૈલીઓનો ઉપયોગ સ્વદેશી ભવિષ્યવાદ, ઇન્ડિજિનસ ફ્યુચરિઝમની કલ્પના કરવા, વસાહતીકરણની લાંબા ગાળાની અસરો પર વાત કરવા અને સાંસ્કૃતિક સાતત્યના નવા રસ્તા શોધવા માટે કરી રહ્યા છે. ડિજિટલ મીડિયા, બ્લોગ્સ, સોશિયલ મીડિયા, આ બધું પણ નવા અવાજોને પ્લેટફોર્મ આપી રહ્યું છે.
એટલે કે આ કોઈ બંધિયાર પરંપરા નથી, પણ સતત વહેતી, બદલાતી અને ભવિષ્ય તરફ નજર રાખતી એક જીવંત ધારા છે.
બિલકુલ. તે ભૂતકાળમાંથી તાકાત મેળવે છે, વર્તમાનમાં સંઘર્ષ કરે છે અને ભવિષ્યની કલ્પના અને નિર્માણ માટે એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
આટલી બધી વાતચીત પછી ચાલો કેટલાક મુખ્ય થીમ્સ અને સંદેશાઓ જે છે તેને ફરી એકવાર સ્પષ્ટ કરી લઈએ, જે આ સાહિત્યમાંથી આપણને મળે છે. પહેલો અને કદાચ સૌથી મૂળભૂત મુદ્દો તો પેલો ઓરેચર અને મૌખિકતાનો જ છે.
હા, ઓરેચર એક જીવંત પાયા તરીકે. મૌખિક શબ્દ એ લેખનનો ખાલી પુરોગામી નથી, પણ એક સમાનાંતર, સતત અને જીવંત શક્તિ છે, જે આજે પણ લેખિત સાહિત્યને અસર કરે છે અને સમુદાયને જોડે છે.
બીજો મહત્વનો મુદ્દો પેલો સર્વાઇવન્સનો છે. એ ખાલી ટકી રહેવાની વાત નથી, એમ ને?
બરાબર. સાંસ્કૃતિક સાતત્ય અને અનુકૂલન, સર્વાઇવન્સ, આ થીમ બતાવે છે કે કેવી રીતે સંસ્કૃતિનો નાશ કરવાના જે પદ્ધતિસરના પ્રયાસો થયા, એ છતાં મૂળ સમુદાયોએ પોતાની ઓળખ, મૂલ્યો અને પરંપરાઓને જાળવી રાખી છે અને એને નવી પરિસ્થિતિઓમાં ઢાળી પણ છે. સાહિત્ય અહીં ખાલી નુકસાનનો વિલાપ નથી, પણ સક્રિય પ્રતિકાર, બુદ્ધિપૂર્વકનું અનુકૂલન અને પોતાની હાજરીનો અડગ દાવો છે.
ત્રીજો મુદ્દો જે મને લાગે છે કે આપણે ભારતીય સંદર્ભમાં પણ સારી રીતે સમજી શકીએ તે છે ભૂમિ, ભાષા અને ઓળખ વચ્ચેનો સંબંધ.
ચોક્કસ. ભૂમિ, ભાષા અને ઓળખની અવિભાજ્યતા. આ સાહિત્યમાં ભૂમિ એ ખાલી વાર્તાનું બેકગ્રાઉન્ડ નથી, પણ એક જીવંત પાત્ર છે, એક સંબંધી છે, ઓળખ અને આધ્યાત્મિકતાનો સ્ત્રોત છે. એવી જ રીતે ભાષા પોતાની માતૃભાષાને જીવતી રાખવાનો સંઘર્ષ અને અંગ્રેજી જેવી વસાહતી ભાષાના દબાણનો સામનો એ પણ એક મુખ્ય થીમ છે. આપણી પોતાની પ્રાદેશિક ભાષાઓ અને જમીન સાથેના જોડાણનું મહત્ત્વ આપણે સમજી શકીએ છીએ.
અને આ સાહિત્ય રાજકીય પણ છે, એ વાત પણ આવી?
હા. ચોથો મુદ્દો, સાર્વભૌમત્વ, સ્વનિર્ધારણ અને રાજકીય સક્રિયતા. પેલી સંધિ વાટાઘાટોથી લઈને આધુનિક નવલકથાઓ અને કવિતાઓ સુધી, આ સાહિત્ય આદિવાસી રાષ્ટ્રોના સાર્વભૌમત્વ અને સ્વનિર્ધારણના હકનો દાવો કરવા માટેનું એક મંચ રહ્યું છે. તે ન્યાય અને અધિકારો માટેની લડાઈનો એક અભિન્ન ભાગ છે.
પાંચમો મુદ્દો વિવિધતાનો છે, જે ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ કે આ બધું એક નથી.
ખૂબ જ મહત્વપૂર્ણ. વિવિધતા અને વિશિષ્ટતા. કોઈ એક મૂળ અમેરિકન અનુભવ કે સાહિત્ય જેવું નથી. ઉત્તર અમેરિકામાં સેંકડો વિશિષ્ટ આદિવાસી રાષ્ટ્રો છે, જેમની પોતાની અલગ ભાષાઓ, સંસ્કૃતિઓ, ઇતિહાસ અને સાહિત્યિક પરંપરાઓ છે. આ વિવિધતાને ઓળખવી અને એનું સન્માન કરવું જરૂરી છે.
અને છેલ્લે પેલી ઉપચાર એટલે કે હીલિંગની થીમ.
હા, ઉપચાર અને સાંસ્કૃતિક પુનઃપ્રાપ્તિ. પેલો ઐતિહાસિક આઘાત, જમીનથી વિસ્થાપન, સાંસ્કૃતિક નુકસાન અને બળજબરીથી થયેલું આત્મસાથીકરણ, એ બધાની પીડામાંથી બહાર આવવાની, સાજા થવાની પ્રક્રિયા. પરંપરાગત વાર્તાઓ, વિધિઓ, સમુદાયના મૂલ્યો અને ભૂમિ સાથેના સંબંધને ફરીથી સ્થાપિત કરીને સંતુલન પાછું મેળવવાનો પ્રયાસ. સાહિત્ય આ હિલિંગની પ્રક્રિયામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે.
આ ચર્ચામાં ઘણા મહત્વના નામો અને ખ્યાલો આવલા. કેટલાક મુખ્યને ફરી યાદ કરી લઈએ જેથી તે વધુ સ્પષ્ટ થાય. ઓરેચર્સ અને સર્વાઇવન્સ તો આપણે સમજ્યા. કેટલાક લેખકો જેમના નામ વારંવાર આવ્યા,
જેમ કે વિલિયમ એપેસ, જેમણે લેખનનો ઉપયોગ પ્રતિકારના સાધન તરીકે કર્યો. એન સ્કોટ મોમેડે, જેમના પુલિત્ઝર પ્રાઇઝે પુનરુજ્જીવનને વેગ આપ્યો. લેસ્લી માર્મન સિલ્કો, જેમણે વાર્તા કહેવા દ્વારા ઉપચાર પર ભાર મૂક્યો. લુઇસ અર્ડરિચ, જે અત્યારના સાહિત્યના મુખ્ય આધારસ્તંભ છે, અને જોય હાર્જો, જેમણે કવિતા દ્વારા મૂળ અવાજને વૈશ્વિક મંચ આપ્યો.
અને એક ખ્યાલ જે વારંવાર આવ્યો તે છે ભૂમિ એક પાત્ર તરીકે. પશ્ચિમી સાહિત્યમાં પ્રકૃતિ ઘણીવાર માણસના ઉપયોગ માટેની વસ્તુ કે ખાલી સુંદર દ્રશ્ય તરીકે આવે, પણ અહીં સંબંધ ઘણો અલગ છે.
બરાબર. અહીં ભૂમિ ખાલી સેટિંગ નથી, તે જીવંત છે, તે શીખવે છે, તે પાલન પોષણ કરે છે, અને તેની સાથેનો સંબંધ ઓળખનો આધાર છે. આ માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધ વિશેના જે પશ્ચિમી ખ્યાલો છે એનાથી મૂળભૂત રીતે જુદું પડે છે.
આ બધી વાત બહુ જ રસપ્રદ છે અને જાણવા જેવી છે. પણ સવાલ એ થાય કે આ બધું જાણવાનો વ્યવહારમાં શું ઉપયોગ? આ સાહિત્ય વિશે જાણવાથી આપણા રોજના જીવનમાં શું ફેર પડી શકે?
ઘણા સ્તરે ઉપયોગી થઈ શકે. શિક્ષણના ક્ષેત્રમાં, અભ્યાસક્રમમાં વિવિધતા લાવવા અને સાહિત્યની વ્યાખ્યાને વિસ્તૃત કરવા માટે તે જરૂરી છે. જે લોકો સામાજિક કાર્ય, નીતિ ઘડતર કે બીજા ક્ષેત્રોમાં સ્વદેશી સમુદાયો સાથે કામ કરે છે, એમના માટે સાંસ્કૃતિક સમજ કેળવવી બહુ જ જરૂરી છે.
અને સામાન્ય વાચક માટે?
આપણા બધા માટે. તે વિવેચનાત્મક વિચારસરણી અને મીડિયા સાક્ષરતા વિકસાવવામાં મદદ કરે છે. આપણે ફિલ્મો, સમાચાર કે બીજા માધ્યમોમાં જે સ્ટીરિયોટાઇપ્સ આવે છે એને ઓળખતા શીખીએ છીએ અને જુદા જુદા દ્રષ્ટિકોણથી વિચારવાનું શીખીએ છીએ. તે આપણને પર્યાવરણ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી શકે છે, કારણ કે તે માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંતુલિત સંબંધનો એક અલગ નમૂનો રજૂ કરે છે.
અને સૌથી મહત્વનું, મને લાગે છે કે તે આંતર સાંસ્કૃતિક સમજ અને સહાનુભૂતિ વધારે છે. બીજાના અનુભવો અને દ્રષ્ટિકોણને જાણવાથી આપણા પોતાના પૂર્વગ્રહો તૂટે છે અને આપણે વધુ સહિષ્ણુ બનીએ છીએ. કદાચ તે આપણને પોતાના મૂળિયા, પોતાની વાર્તાઓ અને પોતાના સ્થળ સાથેના સંબંધ પર વિચાર કરવા પણ પ્રેરે છે.
ચોક્કસ. આપણી પોતાની ઓરેચર પરંપરાઓ, આપણી લોકકથાઓ, આપણી જમીન સાથેના આપણા સંબંધો, એ બધા વિશે વિચારવા માટે આ એક સરસ પ્રેરણા બની શકે.
તો આ આખી ચર્ચાના અંતે તમારા માટે સૌથી મોટો સારાંશ શું રહ્યો? કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે બે મુખ્ય વાતો છે. પહેલી, સાહિત્યની આપણી જે ચાલુ વ્યાખ્યા છે એ કેટલી અધૂરી છે, અને ઓરેચર જેવી મૌખિક પરંપરાઓને એનું યોગ્ય સ્થાન અને માન આપવું કેટલું જરૂરી છે. અને બીજું, ભૂમિ, ઓળખ, ભાષા અને વાર્તા, એ બધા વચ્ચેનો જે અતૂટ, જીવંત અને પવિત્ર સંબંધ આ સાહિત્યમાં જોવા મળે છે તે ખરેખર અદ્ભુત છે અને ઘણું શીખવા જેવું છે.
અને મારા માટે પેલો સર્વાઇવલ્સનો ખ્યાલ ખૂબ શક્તિશાળી લાગ્યો. એ બતાવે છે કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ સંસ્કૃતિ કેવી રીતે ખાલી ટકી નથી રહેતી, પણ પોતાની જાતને નવેસરથી ઘડે છે, પ્રતિકાર કરે છે અને ભવિષ્ય તરફ જુએ છે. એ વાર્તાઓ અને શબ્દોની તાકાતનો પુરાવો છે. આ સાહિત્ય ખાલી ઇતિહાસ નથી, પણ વર્તમાન અને ભવિષ્ય માટે પણ માર્ગદર્શક છે.
અને શ્રોતાઓ માટે અમારો અંતિમ વિચાર એ છે કે મૂળ અમેરિકન સાહિત્ય માત્ર તે સમુદાયો માટે જ નથી, તે સ્થિતિસ્થાપકતા, સાંસ્કૃતિક સાતત્ય, શબ્દની શક્તિ અને પૃથ્વી સાથેના આપણા સંબંધ વિશે આપણને સૌને ઘણું શીખવી શકે છે. તેને જાણવું અને સમજવું એ આપણા પોતાના વિશ્વ દૃષ્ટિકોણને સમૃદ્ધ કરવા બરાબર છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.